શ્રી પ્રવચનસાર ગાથા 107 અને 108 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 70.
વિસ્તાર કરવામાં આવે છે. સદોમ સત્ગુણો સત્ય પદ્યો વિસ્તારો સતદ્રવ્ય સત્યગુણ સત્યવ પર્યાય સત્તાગુણ સે દ્રવ્યગુણ પર્યાય સુવિસ્તાર સત્તાનામનો ગુણ છે પદાર્થમાં, એનો વિસ્તાર છે દ્રવ્યગુણ પર્યાયમાં છે. તેથી દ્રવ્ય સત છે, ગુણ સત છે અને પર્યાયને સત કહેવામાં આવે છે. અથવા સત્તા અથવા હૈયાથી પદાર્થમાં દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપેલી છે. મુક્તાફલહારે સત્તાગુણ સ્થાનિયો એવો સો શુક્લગુણ પ્રદેશ અભેદેન કિમ કિમ ભન્યતે. જેમ મુક્તાફલહારે મણી મોતીની મોતીના હારમાં સત્તાગુણના સ્થાનમાં જે આ સફેદ શુક્લગુણ છે તે પ્રદેશના ભેદથી એને શું શું કહેવામાં આવે છે, કઈ કઈ રીતે કહેવામાં આવે છે. શુક્લો હાર શુક્લમ સૂત્રમ ઇતિ શુક્લમ મુક્તાફલમ ઇતિ ગમ્યતે. સફેદ હાર, સફેદ દોરો અને સફેદ મોતી, મુક્તાફળ એટલે મોતી એમ કહેવાય છે. એક સફેદ ગુણને લઈને હાર પણ સફેદ કહેવાય છે, દોરો પણ સફેદ કહેવાય છે, મોતી પણ સફેદ કહેવાય છે. કેમ કે હાર સફેદ છે અને આ બધું સફેદ છે, દોરો સફેદ છે, મોતી સફેદ છે, હાર પણ સફેદ છે. વ્યસ્તહાર સૂત્રમ મુક્તાફલમ વા શ્રીજી પ્રદેશ હૃદયમાં શુક્લગુણો ગમે ઇતિ તદભાવસ્ય લક્ષણમ ઇદમ. આ હારમાં સૂત્ર એટલે દોરો અથવા મોતી, હાર દોરો અથવા મોતી એ ત્રણેયને પ્રદેશનો અભેદ છે. પ્રદેશ અભેદેનો, પ્રદેશનો અભેદ હોવાથી શુક્લગુણ કહેવામાં આવે છે એમ તદભાવનું આ લક્ષણ છે. એક ગાથામાં એનો અભેદ પણ શું છે, એનો તદભાવ તદ અભાવથી ભેદ પણ શું છે અને તદભાવથી એનો અભેદ પણ શું છે, બેની મર્યાદા શું છે, અપેક્ષા કહો કે બંનેની મર્યાદા શું છે એ સ્પષ્ટ કરીશું. તે તદભાવનું લક્ષણ છે કેમ કે ભાવા પણ ત્રણેયમાં છે. તેથી શુક્લગુણ જે છે એ ત્રણેયમાં તદભાવ રૂપે છે અથવા ત્રણેયમાં વ્યાપેલો ગુણને કે હાર સૂત્ર મુક્તફલા નામ શુક્લગુણે તન્મયત્વ પ્રદેશ અભિન્નત્વ રૂપી સદભાવનો એટલો અર્થ, એટલો અર્થ છે કે હાર દોરો અને મોતી એ ત્રણેયમાં શુક્લગુણથી તન્મયપણું છે. શુક્લગુણ સાથે દ્રષ્ટાંતમાં પ્રભુ શબ્દને લીધું છે ને, એટલે મૂળ પ્રતિમા નહીં હોય એટલે કાંસમાં લઈને પ્રશ્નાર્થ લીધો છે. પ્રભુ શબ્દના અહીંયા હોવું ઘટે છે એટલું ત્યાં સમજો. ત્રીજી પ્રદેશ ભેદીનો શુદ્ધ સત્તા ગુણો ગણી નથી. તદભાવ છે લક્ષણ ઇદમ. આ જે પરમાત્મ પદાર્થ છે, કેવળ જ્ઞાનાદી એના ગુણ છે, સિદ્ધત્વ વગેરે પર્યાય છે, તે ત્રણેયનો પ્રદેશથી શુદ્ધ સત્તા ગુણે પ્રદેશથી અભેદ કહેવાય છે. તેથી તે તદભાવનું લક્ષણ છે. પ્રદેશના અભેદપણાને લઈને એ તદભાવરૂપ લક્ષણ છે કે શુદ્ધ સત્તા છે એ દ્રવ્ય ગુણ અને પર્યાયથી સદભાવરૂપ છે, પ્રદેશથી અભિન્ન રૂપ છે. તેથી સદ્રય સદગુણ ને સત્પર્યાય કહેવામાં આવે છે. પરમાત્મ પદાર્થ કેવળ જ્ઞાનાદિ ગુણ સિદ્ધ પર્યાયાણામ શુદ્ધ સત્તા ગુણેન સ્વ સંજ્ઞા ભેદે અપી પ્રદેશ તન્મયત્વ મૂકી. પરમાત્મ પદાર્થ જે છે આત્મા, એને કેવળ અજ્ઞાનાદિ ગુણ અને સિદ્ધત્વ જે પર્યાય, એ ત્રણેયમાં શુદ્ધ સત્તા ગુણ સાથે એને સંજ્ઞા પ્રયોજન લક્ષણ વગેરે ભેદ હોવા છતાં પ્રદેશથી એને તન્મયપણું છે. આ બે એની મર્યાદા લીધી. સંજ્ઞા લક્ષણ પ્રયોજનથી ભેદ છે તથા પ્રદેશથી એને અભેદપણું છે. ભેદ અને અભેદ ભેદાભેદપણું એક સાથે મોજૂદ છે. સત્તા અને દ્રવ્યગુણ પર્યાય સાથે તન્મયપણું પણ છે અને લક્ષણ પ્રયોજન અને સંજ્ઞાથી ભેદપણું પણ છે. એમ સત્તાને અને વસ્તુને ભેદાભેદપણું ઈતિ સાથે અનેકાંતપણે રહેલું છે. એમ સ્પષ્ટ કર્યું. આટલાનો અર્થ કર્યો. સદમ સત્ગુણો સત્યવ બદ્ધિથાળો એનો વિસ્તાર કર્યો. સદ્ર સદગુણ અને પર્યાય એટલો વિસ્તાર કર્યો. શું આવ્યું ખાસ મુદ્દો કે જે સત્તા છે ગુણ છે એ દ્રૈવિંગ પર્યાયના પ્રદેશોથી સન્મય છે. છતાં ગુણ છે તે ગુણ છે, ગુણ છે તે ગુણીય નથી, ગુણ છે તે એમ. અને તદભાવપણું એટલે તન્મયપણું પણ છે અને અતદભાવપણું પણ છે. બંને એકી સાથે છે, એક સમયમાં છે. જોવાની એમની નજર જુદી જુદી છે એટલે નહીં જુદા જુદા છે એમ કે છે. એક જ વસ્તુ એનો એક જ ગુણ એને ભિન્ન નહીંથી ભિન્ન પ્રકારે તદભાવરૂપ અને અતદભાવરૂપ જોવામાં આવે છે. એવા સંવેદનામાં જ્ઞેયને જાણતા પડખા પડે છે એમ કેમ થાય. આ તો જ્ઞેયત્વ પ્રજ્ઞા પણ છે ને, એટલે જ્ઞાનની પ્રધાનતાથી વસ્તુનું જાણવું અવલોકન જ્ઞેયપણું છે. એ સંવેદનામાં એક જ તત્વને એક જ ગુણને એક જ પર્યાયને એક જ દ્રવ્યને વિભિન્ન પ્રકારે જોવાના જે પડખા હોય છે, પાસા હોય છે, દ્રષ્ટિકોણ હોય છે, જ્ઞાનને જોવાના ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. વસ્તુ તેની તે હોય છે કે ત્યાં ભિન્ન દ્રષ્ટિકોણ તેને જોવામાં આવે છે. એ એમ જોવું તે સાચા જ્ઞાનનું એ જે તે પ્રકારે જોવું તે એ બધા નહીં છે. તે સમ્ય જ્ઞાનનું સાચા જ્ઞાનનું પ્રમાણ જ્ઞાનનું એ સ્વરૂપ છે એમ છે. ખરેખર તો કોઈ પણ ચીજને એવી રીતે જોવાય છે ને, જ્યારે શ્રવણ જેવી હોય ત્યારે કોઈ પણ ચીજને બધી બાજુથી જોવી પડે છે. એક માણસ અમુક જગ્યાએ છે ત્યારે એમ કે અહીંથી આટલો દૂર છે ને અહીંથી આટલો દૂર છે ને અહીંથી આટલો દૂર છે, ત્યારે બાજુથી એનું માપ લેવામાં આવે છે. આટલી ચીજ કોઈ પાર્ટ બનાવવો પડે છે, મશીનરીના પાર્ટ બનાવે છે ને, બોલ્ટ નટ બીજી ચીજ નાના નાના નથી, કે એનું કમ્પ્લીટ ડાયમેન્શન નક્કી કરવામાં આવે છે. હવે છે કે ને અંદરથી બહારથી બધી બાજુથી જાડાએ પાતળાએ ઊંચાએ એ સિવાય આખું જેને કેવું હોય એને ડાયમેન્શન કહેવામાં આવે છે. એ વસ્તુને આખી જ્ઞાનમાં લેવાની વાત છે ને, એવી છે એ રીતે એ પ્રકારે આત્માને પણ ભેદ અને અભેદ બંને પ્રકારે અહીંયા થયો. જો ખલું તત્વ અભાવો અહીંયા અભાવથી વાત કરે છે, પેલા સદભાવથી વાત કરી. વ્યસ્તસ્ય પૂર્વોક્ત લક્ષણ તદભાવસ્ય ખલુ કુટુંબ સંજ્ઞાદિ ભેદ વિવિક્ષાયામ અભાવ. આજે તેનું એટલે સત્તાગુણનું પૂર્વોક્ત લક્ષણ તદભાવસ્ય પૂર્વોક્ત તદભાવરૂપ જે લક્ષણ કહ્યું તેનું ખરેખર સ્પષ્ટપણે સ્ફુટમ સંજ્ઞા આદિ ભેદ વિવિક્ષાયામ અભાવ, એમાં સંજ્ઞા લક્ષણ પ્રયોજન વગેરે જે એનો ભેદ છે એનો અભાવ લીધો છે એમાં. એટલે એ દ્રષ્ટિકોણમાં એના ભેદને ગૌણ કરી નાખો છે. આમાં તો એક સાથે બધી ખબર છે, સત્પણમાં એમ હોય છે કે નહીં, આનો દીકરાનો બાપ છે અને બાપનો દીકરો છે. એક જ માણસ એક જ સમયે ભિન્ન ભિન્ન સંબંધ ધરાવે છે. તો એ જે વિભિન્ન સંબંધ ધરાવે છે એનું એક સાથે જ્ઞાન હોઈ શકે કે ન હોઈ શકે, એ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો બરાબર એને એક સાથે ખ્યાલમાં લઈ શકાય. પછી મુખ્ય ગૌણથી કહેતી વખતે બીજું જ્ઞાનમાં ગૌણ રહે છે. વ્યસ્તસ્ય પૂર્વોક્ત લક્ષણ તદભાવસ્ય, તસ્ય એટલે પૂર્વે કહેલું જે તદભાવનું લક્ષણ છે તેનું સંજ્ઞા વગેરે ભેદ વિવિક્ષાનો અભાવ છે. અભેદ વિવિક્ષામાં ભેદ વિવિક્ષાને ગૌણ કરવામાં આવે છે. સો તદભાવો તો પૂર્વોક્ત લક્ષણ તદ અભાવો ભિન્ન દે, તદ અભાવો ભિન્ન દે એને પૂર્વોક્ત લક્ષણ આગળની ગાથામાં જે કહ્યું એને તદ અભાવ લક્ષણ કહેવામાં આવે છે. તદ અભાવ કેમ બન્ય તે તદભાવ તદ અભાવને કેવી રીતે કહેવામાં આવે છે કે તદ અભાવને અતદભાવ કહેવામાં આવે છે. તદ અભાવ એટલે અતદભાવ એમ કહેવામાં આવે છે. અતદભાવો ન તદભાવ તન્મયત્વ કિંચ અતદભાવ સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદ ઇતિ અર્થ. અતદભાવનો અર્થ છે ન તદભાવ તે પણ નહીં, તે ભાવ પણ નહીં તેને અતદભાવ કહેવામાં આવે છે. ન તદભાવ એટલે તે પણ નહીં, તન્મયપણે નહીં. ન તદભાવ તન્મયત્વ જે ન તદભાવ છે જે તે પણ નથી તે તન્મયપણે નથી. કેમ કે અતદભાવ, કેમ કે અતદભાવ છે એ સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન આદિ વગેરે પ્રકારે ભેદ છે એવો એમાં અર્થ રહેલો. તદ્યથા તે આ રીતે હવે એને આ દ્રષ્ટાંત ઉપર અતદભાવને ઉતારશે. અહીંયા ત્યાં તદભાવ ઉતાર્યો હતો જે દ્રષ્ટાંતમાં, એ દ્રષ્ટાંત અહીંયા દ્રષ્ટાંતમાં અતદભાવને ઉતારશે. યથા મુક્તાફલહારે યોસો શુક્લગુણ તદ વાચકેન શુક્લમ ઇતિ અક્ષરદ્વયેન હારો વાચ્યો ન ભવતી શુક્રમ વા મુક્તાફલમ વા. જેમ મોતીના હારમાં જે આ શુક્લગુણ વાચક છે, શુક્લગુણ તદ વાચક શુક્લમ ઇતિ અક્ષરદ્વયેન હારો વાચ્યો, એમાં શું છે શુક્લ એવું જે બે અક્ષરદ્વયના બે અક્ષર નો જે શબ્દ છે આમાં બે અક્ષર મુખ્યપણે એવા બે અક્ષર લીધા, એના વાચક થી સફેદ પણ એમ હાર ને બતાવવામાં આવે છે, હાર ને કહેવામાં આવે છે. હારો વાંચ્યો ન ભવતી સૂત્રમ વા મુક્તા ફલમ વા, એમાં દોરો અને મોતીને કહેવામાં આવતા નથી. સફેદ હાર એમ કહ્યું ને, એટલા મુક્તા ફલહારે મોતીના મોતીની માળામાં મોતીના હારમાં શુક્લ ગુણ, શુક્લ ગુણ થી કહેવામાં આવતું બે અક્ષર થી શુક્લપણું, શુક્લ એવું બે અક્ષર એમાં હારને કહેવામાં આવે છે. દોરાને કે મોતીને કહેવામાં આવતો સફેદ હાર શુક્લ હાર એમ, ફક્ત હાર ને કયો એમાં દોરો ને મોતી કયા નથી. બે અક્ષર થી તો હાર ને કયો છે, દોરો ને મોતી ને નથી કયા એમ કહે છે. આવી જાય ગૌણ રખાવે વિવિધતા જુદી છે ને, એટલે આ તો તત્વો નો વિષય છે. ગુરુજી એમ કે છે કે આ તો બધું હીરા ને મોતી દુખવાનો કાંટો છે. જ્યાં જીવ કહેવા માંગે એટલી પ્રથમની મર્યાદા કેટલી છે એટલું એના જ્ઞાનમાં આવે તો એને ગડબડ થાય નહીં. તો એક વાતમાં બીજી વાત અંદર દાખલ કરે તો જે કહેવા માંગે છે વિવિક્ષિત જે કહેવું છે ખાસ ત્યારે જે કહેવું છે એ એના ખ્યાલમાં આવે. એવમ પરસ્પર પ્રદેશ અભેદેવથી યો થઉ સંજ્ઞાદિ ભેદ સતસ્ય પૂર્વોપલક્ષણ તદભાવસ્ય અભાવ તદભાવો ગમ્યતે. એવમ એ રીતે પરસ્પરમાં જે પ્રદેશનો અભેદ હોવા છતાં પણ પ્રદેશ અભેદો પ્રદેશનો અભેદ પણ હોવા છતાં જો સૌ સંજ્ઞાદિ ભેદ જ્યાં સંજ્ઞા લક્ષણ પ્રયોજન વગેરે ભેદ છે તે પૂર્વોક્ત લક્ષણ જે તદભાવ છે તદભાવસ્ય અભાવ, પૂર્વોક્ત લક્ષણ જે તદભાવ છે એના અભાવથી તદભાવસ્ય અભાવો ગમ્ય તે, તદભાવસ્ય અભાવ તદભાવો ગમ્ય તે, તેથી તેને તેનો અભાવ કહેવામાં આવે છે. તદભાવ પુનરપિ ચિમ ગમ્ય તે, તે તદભાવને વળી કઈ રીતે કહેવામાં આવે છે કે તદભાવ સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદે આદિ ભેદવિધિ, તે તદભાવ છે તે સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન વગેરેથી ભેદરૂપે છે એમ કહેવામાં આવે છે. જે દ્રષ્ટાંત છે એ સિદ્ધાંત પર ઉતારે છે. તથા મુક્ત જીવે સિદ્ધ શિવ પરમાત્મા તથા મુક્ત જીવે યો સો શુદ્ધ સત્તાગુણ તદવાચકેન સત્તા શબ્દેન મુક્ત જીવો વાચ્યો ન તો ભવતિ કેવળ જ્ઞાનાદી ગુણો વા શુદ્ધ પર્યાયો વા. શું કે છે કે મુક્ત જીવમાં જે આ શુદ્ધ સત્તાગુણથી વાચક છે તો એ સત્તા શબ્દથી મુક્ત જીવ કહેવાય છે. એ મુક્ત જીવમાં તેઓ જ્ઞાનાદી ગુણ અને એની સિદ્ધ કરી જાય છે તા નથી. આવે ખ્યાલ મુક્ત જીવ એમ કહ્યું શુદ્ધ સત્તાથી તો મુક્ત જીવ જ કહ્યો, એનો ગુણ ને એની પર્યાય કયા નથી. કાંઈ શુદ્ધ સત્તા રૂપે છે મુક્ત જીવ, તો ત્યાં મુક્ત જીવની જ વાત છે. એના ગુણ અને એની પર્યાય ભેદમાં જ્ઞાન નથી કેનાર. મુક્ત જીવ કેવળ નાના દિગુણ સિદ્ધ પર્યાય શબ્દ છે. વાત ચાલે છે ને કે અહીંયા ગુણ અને દ્રેવ ને અતદભાવ છે, એટલે બે ની વાત લીધી છે ને. મુક્ત જીવે એટલે મુક્ત જીવ માં શુદ્ધ સત્તા ગુણ વાત સત્તા શબ્દ નો મુક્ત જીવ વાંચ્યો. અહીંયા શુદ્ધ સત્તા શબ્દ થી મુક્ત જીવ ને કહેવામાં વાંચી એટલે એનો કથન નો વિષય છે કે મુક્ત જીવ છે. વાચક તો શબ્દ છે, શુદ્ધ સત્તા એનું વાક્ય શું છે? મુક્ત જીવ. તો એ સત્તા શબ્દ વાચકીયનો સદા સત્તા શબ્દ થી કહેવામાં આવતું જે વાક્ય મુક્ત જીવ, તે મુક્ત જીવમાં એનો ગુણ કેવો જ્ઞાના દિગુણ ને સિદ્ધ પર્યાય કયા નથી ન કયા. કેમ કે અહીંયા સંજ્ઞા થી ભેદ છે ને, તો મુક્ત જીવ એવું નામ છે અને અહીંયા કેવો જ્ઞાના દિગુણ છે સિદ્ધત્વ વગેરે પર્યાય છે. તો જીવ નામ જ્ઞાનાદિ ગુણ નું નામ અને સિદ્ધત્વ પર્યાય નું નામ, એ તો પેલા સંસ્થા ભેદ થયો. પછી દ્રવ ગુણ પર્યાય ના લક્ષણ ભેદ થયા, ત્રણેયના પ્રયોજન ભેદ થયા. તો છોડો ભાવ લેવો છે ને અતદ ભાવ લેવો છે. ન ભવતી પણ આ તો વિષ્ણુલિંગ છે કે એ જીવ દ્રવ છે, તો દ્રવ છે તે ગુણ રૂપે નથી, એક ગુણ રૂપે નથી અને તે એક પર્યાય રૂપે નથી. એને અતદ ભાવ કયો છે ને, વિષય એ ચાલે છે. તો મુક્ત જીવ કયો એટલે એમાં મુક્ત જીવ જ આવ્યો, એમાં ગુણ પર્યાય એવા નહીં એમ કે છે. કથનમાં વાચકની વાત ચાલે છે ને, આ તો વાચકમાં એ રીતે છે. વાચક શબ્દથી જે કહેવામાં મુક્ત જીવ આવ્યો તે વાચક શબ્દમાં કેવો જ્ઞાનાદિ ગુણ નો આવ્યો અને તે વાચકમાં શુદ્ધ પર્યાયમાં આવ્યો એમ કે. અને લક્ષણ ચિત્રણે વચ્ચે ભેદ છે એ અહીંયા વિષય ચાલે છે. વિવિક્ષિત વિષય એટલો છે કે દ્રવ ગુણ અને પર્યાયમાં અતદભાવ છે, તદભાવ રૂપે કોઈ નથી. સત્તા ગુણ વાચક એટલે સત્તા ગુણ દ્વારા એટલે હયાતી દ્વારા મુક્ત જીવ દ્રવ ની હયાતી ગઈ. દ્રવ ને ગુણ વચ્ચે વાચક વાચક સંબંધ નો અહીંયા કોઈ વિષય એજન્ડા ઉપર નથી. ભલે કોઈ વાચક થી વાતચીત બતાવો, પણ આ તો એટલું કહું કે શુદ્ધ સત્તા એથી અમે મુક્ત જીવ ની વાત કરીએ છીએ. તો જયારે અમે મુક્ત જીવ રૂપ દ્રવ ની જીવદ્રવ ની વાત કરીએ છીએ ત્યારે એ જીવદ્રવ સત્તા ગુણ રૂપે કેવળ જ્ઞાનાદી કોઈ ગુણ રૂપે નથી અને શુદ્ધત્વાદી કોઈ પર્યાય રૂપે નથી. દ્રવ દ્રવ ભાવે છે, એક ગુણ ભાવે કે એક પર્યાય ભાવે નથી. બસ એટલી વાત છે. હા, એ તો બધાને શુદ્ધ સત્તા થી સત્તા એટલે અહીં આતી ગુણ ની અહીં આતી મુક્ત જીવ દ્રવ ની અહીં આતી. બસ એટલી વાત, મુક્ત જીવ દ્રવ ની જે અહીં આતી છે એમાં જીવ દ્રવ છે, એમાં ગુણ ને પર્યાય કહેતા નથી. એ તો સ્પષ્ટ કહે છે ને, યથા મુક્ત જીવે યો સૌ શુદ્ધ સત્તા ગુણ સદવાચકે ન સત્તા શબ્દે ન મુક્ત જીવો વાચ્યો. સત્તા શબ્દ સીધો અહીંયા મુક્ત જીવને કહેવો છે, એનું વાચ્ય અહીંયા મુક્ત જીવ લેવું છે. સત્તા શબ્દથી અહીંયા સત્તા નામના ગુણનું વાંચી લેવું નથી, એમ એમ આવી ગયું ને અસ્થિમા નાસ્તિ. અહીંયા સત્તા શબ્દથી મુક્તજીવને વાંચે વાંચે એટલે કહેવામાં વાચકનો વિષય જે વાંચે મુક્તજીવ કહેવો છે. હા કુદરત મુક્તજીવો વાંચ્યો ન ભવતી કેવળ જ્ઞાન આદિ ગુણો નાસ્તિ કરી કેવળ જ્ઞાન આદિ ગુણને અથવા સિદ્ધ પર્યાય નહીં. મુક્ત જીવ કેવળ જ્ઞાન આદિ ગુણ સિદ્ધ પર્યાય શબ્દ શુદ્ધ સત્તા ગુણો વાંચ્યો ન ભવતી. અને મુક્ત જીવ કેવળ જ્ઞાન આદિ ગુણ અને સિદ્ધ પર્યાય એ ત્રણેય શબ્દથી શુદ્ધ સત્તા ગુણ કહેવા કયો નથી વાંચ્યો ન ભવતી કયો નથી એમાં શુદ્ધ સત્તા ગુણ ને કયો નથી. એટલે એક સત્તા ગુણ એ મુક્તજીવ રૂપે નથી, એ બીજા ગુણ કેવળ જ્ઞાનાદિ ગુણ રૂપે નથી, અને શુદ્ધ સત્તા ગુણ સિદ્ધ પર્યાય રૂપે નથી. એ રીતે એનો અતુટ ભાવ છે. સ્વતંત્રતા કરતા અતુટ ભાવ લેવો છે. આ ભાવે આ ભાવ નથી. શુદ્ધ સત્તા ગુણ છે એ સત્તા ગુણ ના ભાવે આખું મુક્ત જીવ રહી નથી. શુદ્ધ સત્તા ગુણ ના ભાવે કેવળ જ્ઞાન ગુણ નથી. શુદ્ધ સત્તા ગુણ ના ભાવે સિદ્ધ પર્યાય નથી. કેમ કે એક ગુણ જુદો છે અને આ બધું એ ગુણ રૂપે નથી. તેથી બંને વચ્ચે અતુટ ભાવ છે. ઇતિહેવમ પરસ્પરમ પ્રદેશ અભેદેવતી યોસો સંજ્ઞાદિ ભેદ સતસ્ય પૂર્વોક્ત લક્ષણ તદભાવ તદભાવ સદભાવો ભન્યતે. આ પ્રકારે જે પરસ્પરમાં પ્રદેશનું અભેદપણું હોવા છતાં એ વાત રાખીને છે, પ્રદેશનું અભેદપણું હોવા છતાં એમ નથી કે તદભાવ કયો માટે પ્રદેશથી પણ અભાવ છે એ વાત છે નહીં. એ વાત તો હવે ગાથા મળશે. અભાવ અને અતદભાવ બંનેનું લક્ષણ જુદું છે. અભાવનું લક્ષણ અતદભાવ નથી એ હવે ની ગાથા મળી. એ રીતે પરસ્પરમાં પ્રદેશનો અભેદપણું છે તો પણ આ જે સંજ્ઞા વગેરે ભેદ છે તે તેના પૂર્વોક્ત લક્ષણ જે તદભાવ છે તેના અભાવરૂપ તદભાવ કહેવામાં આવે છે. સતત તદભાવ પુનરપિ કિમ ભન્યતે, તે તદભાવને વળી કઈ રીતે કહેવામાં આવે છે કે અતદભાવ સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદ રીતે અર્થ તે અતદભાવને સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન વગેરેથી નિદાપણું છે એવો એમાં અર્થ છે. યથાત્ર શુદ્ધાત્મની શુદ્ધ સત્તા ગુણીનો સહ અભેદ સ્થાપિત તથા યથાસંભવમ સર્વદ્રવ્યુ જ્ઞાતવ્ય ઇતિ અભિપ્રાય. જેમ અહીંયા શુદ્ધાત્મામાં શુદ્ધ સત્તા ગુણ સાથે અભેદપણું થાપ્યું, શુદ્ધ સત્તા ગુણીનો સહ અભેદ સ્થાપિત અભેદપણું થાપ્યું, પેલા તન્મયપણું થાપ્યું ને, તે જ પ્રકારે યથાસંભવ સર્વદ્રવ્યોમાં યથાસંભવ એટલે જેની એની મર્યાદા છે તે રીતે પરસ્પરમાં તદભાવપણું રાખીને સર્વદ્રવ્યોમાં જાણવું એવો અહીંયા આચાર્ય ભગવાન અભિપ્રાય રાખીને કહે કે અહીંયા આત્મામાં કહ્યું એમ સર્વદ્રવ્યમાં તમારે જાણી લેવું. એટલું વિશેષ છે કે ટૂંકામાં આખો સાર લેવી જશે ને કે જે સત્તા ગુણ વિશે કહ્યું તે અન્ય ગુણો વિશે પણ યોગ્ય રીતે સમજવું. કૌંસમાં છે ને, જેમ કે સત્તા ગુણની માફક એક આત્માના પુરુષાર્થ ગુણને એક આત્માના પુરુષાર્થ ગુણને પુરુષાર્થી આત્મગ્રહીએ પુરુષાર્થી જ્ઞાનાદિ ગુણ અને પુરુષાર્થી શુદ્ધત્વ પર્યાય એમ વિસ્તારી શકાય છે. એક ગુણને અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે. છતાં બીજી વાત સાથે સાથે રાખે છે, સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન આદિ ભેદ હોવાથી ભેદ હોવાને લીધે પુરુષાર્થ ગુણને તથા આત્મદ્રવ્યને તથા જ્ઞાનાદિ અન્ય ગુણને કે સિદ્ધત્વ આદિ પર્યાયને અતદભાવ છે કે જે અતદભાવ તેમનામાં અન્યત્વનું કારણ છે, અન્યપણાનું કારણ છે. આખા ગાથાનો સાર અહીંયા એક પેરેગ્રાફમાં ટૂંકામાં લીધો છે. હવે સર્વથા અભાવ કે અતદભાવનું લક્ષણ હોવાનો નિષેધ કરે છે. એટલે કે સર્વથા અભાવ તે કાંઈ અતદભાવનું લક્ષણ નથી. કોઈ એમ કહે કે અતદભાવ કયો એટલે સર્વથા અભાવ થઈ ગયો એમ છે નહીં. કથંચિત અન્યપણું છે અને કથંચિત અનન્યપણું પણ છે, એમ બંને સાથે છે. જમ દવમ તન્ન ગુણો જોઈ ગુણો તોણ સક્ષમ થાદો સોઈ અતદભાવો નેવ ભાવો થી નિષ્ઠો પ્રકારના ભાવ છે. ગુણભાવ રૂપ દ્રવ્ય ભાવ નથી અને દ્રવ્ય ભાવ તે ગુણભાવ રૂપ નથી. નાયક ભાવ એટલે એક જ્ઞાન ગુણ નો ભાવ એમ નહી. ત્યાં નાયક ભાવ તે જીવ છે એમ અધ્યાત્મ ની વિવિધતા હોય છે. ત્યાં નાયક ભાવ એટલે આખો જીવ જ કહેવા માગે છે. ત્યાં નાયક ભાવમાં અનંત ગુણોનો સમૂહ આખો દ્રવ કહેવા માગે છે. એમાં જ્ઞાનના ગુણની મુખ્યતાથી આખા દ્રવ્યને કહ્યું છે. ત્યાં એકલો જ્ઞાન ગુણ કયો નથી, સમજાણું. નાયક ભાવ તે આખું જીવ દ્રવ્ય એમ નહીં, એમ નથી. ત્યાં નાયક ભાવ એટલે આખું જીવ દ્રવ્ય છે, પણ ત્યાં જ્ઞાયક ભાવ એટલે એકલો જ્ઞાન ગુણ નહીં, એમ વાત ચાલે છે. એ પ્રકાર છે. એટલા માટે તો પાછો ખુલાસો કર્યો અમૃત સમ્રાચાર્ય, તેમણે જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા અથવા જ્ઞાયક તે આત્મા એમ કહ્યું. ત્યાં કોઈએ એમ ન સમજવું કે એમાં એકલો જ્ઞાન ગુણ આવે છે અને આત્માની બીજી શક્તિઓ કોઈ આવતી નથી એમ સમજવું નહીં. ત્યાં જ્ઞાન પ્રધાનતાથી વાત કરી છે તો પણ એમાં બધી શક્તિઓ સાથે જ્ઞાનમાં રાખીને વાત કરી છે. પણ જ્ઞાનની મુખ્યતાથી એટલા માટે વાત કરી છે કે જ્ઞાનના લક્ષણથી અનંત ગુણનો સમૂહ એવો આત્મા ઓળખાઈ જાય. આટલી બધી તો ચોખવટ કરી શકાશે. 264 કળશ પછી તો ચર્ચા આપો આપો પ્રશ્નો ઉત્તર કરીને એની ચર્ચા કરી છે. શા માટે અહીંયા જ્ઞાનથી વાત કરી અમે? આખા જીવદ્રવ્યની વાત કરવા છતાં જ્ઞાનનું નામ શું કરવા લીધું? કે પ્રસિદ્ધ પ્રસિદ્ધત્વ અને પ્રસાદી માનત્વને લઈને એમ કહીએ. પ્રશ્ન ઉઠાવે નથી. પ્રસિદ્ધપણું અને પ્રસાદ્યમાનપણું એવો આપસમાં સંબંધ હોવાથી જ્ઞાનને પ્રસિદ્ધપણું છે. શેનાથી? કે સ્વસંવેદનથી. એમ તો વાત લીધી છે ત્યાં. અને એ સ્વસંવેદનથી આખો આત્મા પ્રસાદ્યમાન થતો હોવાથી ત્યાં જ્ઞાનથી વાત કરી છે. પણ ત્યાં એકલો જ્ઞાન ગુણ કહેવો છે અને બીજા કોઈ ગુણને સાથે નથી રાખવા, એ રીતે વાત છે. એ તો જ્ઞાયક કહેતા જ એમાં અનંત ગુણો આવી જાય છે. અને એ અનંત ગુણોમય અનંત ગુણોના સામર્થ્યરૂપ આખો દ્રેવ હોવા છતાં જ્ઞાનમયપણાને આત્મા છોડતો નથી. એમ કરીને પાછો ફરીને કળશ લીધો. શુભતાની શક્તિ કયા પછી એવો કળશ લીધો કે ભલે આવી અનંત શક્તિઓ આત્મામાં હો તો પણ આત્મા જ્ઞાનમયપણાને છોડતો નથી. એમ શા માટે લીધું? કે પ્રસિદ્ધત્વને પ્રસાદી માનત્વને લીધે કહેનારનો હેતુ છે ને એની પાછળ, કે અહીંયા અમારે આત્મદ્રવ્યની ઓળખાણ કરાવી છે. અનાદિથી જીવે પોતાના સ્વરૂપને ઓળખવું નથી અને ઓળખવાનું પ્રયોજન હોવાથી પ્રયોજન વસાયા જ્ઞાનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેથી ક્યાં એક શક્તિ લેવી
નહીં.
એની તો અતદભાવ અહીંયા છે ને, એ તો લીધું અહીંયા જો, કે જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે જ્ઞાન. તે આત્મા જ્યાં કહેવામાં આવે છે ત્યાં જ્ઞાનમાં બધા ગુણ લઈ લેવા એમ કે છે. આત્માના બધા ગુણ લઈ લેવા, આખો આત્મા લઈ લેવો. જ્યાં જ્ઞાન તે આત્મા એમ કહેવા માંગતા હોય ત્યાં જ્ઞાનમાં બધા ગુણને સાથે રાખવા એમ કે છે. એટલું જ્ઞાન ગુણને જુદો પાડીને વિચારવું એમ વાત છે. બસ એમ જ છે, બસ એમ જ હોય ને. એ તો એમ જ ઓળખવાની તો જે જ્ઞાનની પદ્ધતિ છે એમાં તો એક જ પ્રકાર છે, કે જ્યાં ઓળખવાનો જ એક પ્રકાર જ્ઞાનમાં ચાલે છે. સંશોધનાત્મક જ્ઞાનની એ પ્રવૃત્તિ છે અને એ પ્રવૃત્તિ અનુસાર એ કોઈ પણ પદાર્થને ઓળખે છે, એની પહેચાન બરાબર કરે છે. એમ અહીંયા એક વિશેષતા શું છે કે જ્ઞાન જ્ઞાનને ઓળખે છે, એટલે પોતે જ પોતાને ઓળખવામાં જ્યારે પ્રવૃત્ત થાય છે ત્યારે પોતે પોતાથી છાનું રહી શકતો નથી. બીજાને ઓળખવા જાય ને કોઈ છુપાયેલું રહે તો ન પણ ઓળખાય, પણ જ્યારે પોતે પોતાને ઓળખવા નીકળે તૈયાર થાય ત્યારે પોતે પોતાથી ન ઓળખાય એ અસંભવિત અને અશક્ય છે, બની શકે એવું. પણ જીવ એ પ્રકારે કદી પ્રયત્ન જિજ્ઞાસામાં આવીને કરતો એ પ્રકારની જિજ્ઞાસામાં સ્વરૂપ સંશોધનની જે અપૂર્વ જિજ્ઞાસા છે એ સમ્યક દર્શનની ખાસ ભૂમિકા છે. એ વગર સમ્યક દર્શન કોઈને કદાચ હોઈ શકે ને થાય તો એ પ્રકાર છે, અને અંગપૂર્વ ધારીને થાય તો પણ આ અતદભાવ છે. આ અતદભાવ છે એટલે ગુણ છે તે દ્રવ્ય નથી ને દ્રવ્ય છે તે ગુણ નથી. પરંતુ સર્વથા અભાવ તે અતદભાવ નથી. આમ જિનેન્દ્ર દ્વારા દર્શાવવામાં આવ્યું છે. મૂળ શબ્દમાં જિનેન્દ્ર નથી, ગુજરાતીમાં જિનેન્દ્ર નાખ્યું છે ત્રાસ મેળવવા. ન ભાવ ને ભાઈ સિંહ જીને એટલા કાઉન્સમાં લીધું. આમ દર્શાવવામાં આવ્યું છે, આમ નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે જીનેન્દ્ર ભગવાન દ્વારા ટીકા. એક દ્રવ્ય માં જે દ્રવ્ય છે તે ગુણ નથી અને જે ગુણ છે તે દ્રવ્ય નથી. સીધી સમજી શકાય એ વાત કે દ્રવ્ય છે એ કઈ ગુણ છે? દ્રવ્ય છે એ તો અનંત ગુણ નું એક રૂપ છે. દ્રવ્ય છે તે કોઈ એક ગુણ નથી અને જે ગુણ છે તે દ્રવ્ય છે. કોઈ એક ગુણ છે તે કઈ આખું દ્રવ્ય નથી. રીતે જે દ્રવ્ય નું સ્વરૂપે એક દ્રવ્યમાં જે દ્રવ્ય છે તે ગુણ નથી, જે ગુણ છે તે દ્રવ્ય નથી, તે રીતે તે જ છપાવવા રહી છે. તે રીતે જે દ્રવ્ય નું સ્વરૂપે ગુણ રૂપે અભવન, તે રીતે જે દ્રવ્ય નું ગુણ રૂપે અભવન એટલે કે નહીં હોવું, અથવા ગુણ નું દ્રવ્ય રૂપે અભવન તે અતદભાવ છે. બહુ સ્પષ્ટીકરણ છે. અભવન એટલે નહીં હોવા પણે, તે રીતે જે દ્રવ્ય નું એક ગુણ રૂપે નહીં હોવું, અભવન એટલે નહીં હોવું, અથવા ગુણ નું એક ગુણ નું આખા દ્રવ્ય રૂપે નહીં હોવું તેને અતદભાવ કહેવામાં આવે છે. કારણ કે એમ જ છે ને, ગુણ અને દ્રવ્ય એમાં કોઈ એક ગુણ અને આખો દ્રવ્ય એ બે વચ્ચે અતદભાવ રહેલો. આમ તો બીજા એમ દિવસ આવે છે, ગુણ છે એ વસ્તુની શક્તિ છે અને એ વસ્તુના પૂરા ક્ષેત્રમાં વ્યાપેલી છે, વસ્તુથી તન્મય છે. વસ્તુથી વસ્તુની શક્તિ તન્મય છે. હા, અહીંયા કહે છે કે વસ્તુ અને વસ્તુની શક્તિ વચ્ચે અતદભાવ રહેલો છે. એમ જાણ્યું સાથે સાથે જ એને જાણવામાં આવું જોઈએ. આ જ્ઞાનનું જ્ઞેય છે. જ્ઞાનનું જ્ઞેય જ્ઞેય તત્વ પ્રજ્ઞા પણ છે ને, આ રીતે જ્ઞાનનું જ્ઞેય છે. આ તો સ્વભાવ વાત છે. જૈન દર્શન એટલે આખો સ્વભાવ વાત છે. અને સ્વભાવ છે તે અનેકાંતાત્મક છે, અનેક ધર્મ સ્વરૂપ છે. એનું અનેક ધર્મ પણ એને જેમ છે એમ જ્ઞાનમાં હોય તો જ એને પ્રયોજનની સિદ્ધિ થાય. વસ્તુના સ્વરૂપના જાણપણામાં અયથાર્થપણું હોય અથવા વિપર્યાસપણું હોય કે અન્યથાપણું હોય તો એને ગ્રહિત મિથ્યાત્વ લાગે. બુદ્ધિપૂર્વક એને વિપરીત જાણ્યું અથવા આગું પાછું એને જાણ્યું તો બુદ્ધિપૂર્વક એને તત્વને બીજી રીતે ગ્રહણ કર્યું, જે રીતે છે એ રીતે ગ્રહણ કર્યું નહીં પણ અન્ય સ્વરૂપે ગ્રહણ કર્યું, જેવા સ્વરૂપે છે એવા સ્વરૂપે ન ગ્રહણ કર્યું. એ ગ્રહિત વિચાર છે એટલે એને ગ્રહણ કર્યું, એને ગ્રહિત વિચાર કર્યું એમ. અને એ તો ત્યારે જ વિપરીત રીતે કે અયથાર્થ રીતે ગ્રહાય છે કે જ્યારે એને વસ્તુને પ્રાપ્ત કરવાની ખરેખર ધ્યેયરૂપ અભિલાષા હોતી નથી. નહીતર તો બરાબર જ ગ્રહણ થાય. એક્સપિરિયન્સને ગ્રહણ થાય છે કે કેટલી બુદ્ધિ છે એને, એની તો કાંઈ બુદ્ધિ નથી લાંબી. બહુ જ ઓછી બુદ્ધિ હોવા છતાં ત્યાં યથાર્થ રીતે ગ્રહણ થાય. અને અહીંયા બુદ્ધિનો ખા કહેવાતો હોય પણ વસ્તુના સ્વરૂપને પકડવામાં ટકરાવે ચડતો હોય તો એ એમ સિદ્ધ કરે છે કે એને બીજું કાંઈ જોઈએ છે અને એને આત્મા જોતો. તેથી એના જ્ઞાનનું જ્ઞાન વિપર્યાસપણાને ભજે. એ બહુ સ્પષ્ટ વાત છે. આ તો ગમે તે હોય ને, એ કઈ ડિગ્રી અહીંયા કામ આવે એવું નથી. જગતની દુનિયાદારીની વિચક્ષણતા અહીંયા કઈ ઉપયોગી થાય એવું નથી. રખડવામાં નિમિત્ત થાય હે. હા, શાસ્ત્રનું જ્ઞાનમાં બુદ્ધિ લાગતી હોય તો પણ એ બુદ્ધિ ધ્યેયના અથવા વિપરીત ધ્યેય લઈને બેઠો છે એની બુદ્ધિ વિપરીતતામાં પરિણમશે. એટલી વાત છે, બહુ મુદ્દાની વાત છે. ખરેખર તો એને પોતાના સ્વરૂપની રુચિ હોય એને તો વાર જ લાગતી નથી. કેમ કે એ તો સીધી વાત છે કે તિર્યંજ ગતિમાં ઘણી પ્રતિકૂળતા એવી નારક ગતિમાં, ઘણી અનુકૂળતા એવી દેવ ગતિમાં, આ તો બધે ત્રણેય પાછા એવા છે કે જે આત્માને પ્રતિકૂળ નિમિત્ત રૂપે છે. નિમિત્ત રૂપે પ્રતિકૂળ છે, ઉપાદાન રૂપે તો એને કાંઈ અનુકૂળ પ્રતિકૂળ છે જ નહીં. કોઈની ગણતરી કરે એ રૂચિનો વિષય છે નહીં. કારણ કે અતદભાવ છે. આ બધું તદભાવ ને અતદભાવ ને તન્મય ને અતન્મય પણ અઘરું લાગે, પણ એવું કાંઈ અઘરું છે નહીં. તો કથનમાં મૂકતા ભાષા લાંબી લાંબી થાય છે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ના આવે ત્યારે એમાં કાંઈ વિચિત્રપણું લાગે કે અઘરું લાગે એવું કાંઈ છે. કારણ કે આટલાથી જ અન્યત્વ વ્યવહાર, અન્યત્વ રૂપ વ્યવહાર સિદ્ધ થાય છે. એક ગુણનું દ્રવ્યરૂપણે નથી, ગુણરૂપનું ગુણરૂપે નથી, ને ગુણનું દ્રવ્યરૂપે અભવન છે, થવું હોવું નથી. એટલાથી જ અન્યપણાનો વ્યવહાર સિદ્ધ થાય છે. બે વચ્ચે અન્યપણું છે એવો વ્યવહાર સિદ્ધ થાય છે, અથવા દ્રવ્યગુણ પર્યાયનો વ્યવહાર એમાં લાગુ થાય છે. જો એક ગુણ દ્રવ્ય રૂપે હોય તો દ્રવ્ય ને ગુણ એવો બે વચ્ચેનો વ્યવહાર રહે નહીં. વ્યવહારે ભેદ છે ને દ્રવ્ય ગુણ ને પર્યાય. એ વ્યવહાર શા માટે છે એટલો પણ, એક જ વસ્તુમાં એવો વ્યવહાર શા માટે કે બંને વચ્ચે અન્યપણું હોવાને લીધે એ વ્યવહાર છે. વ્યવહાર જ છે, બિલકુલ વ્યવહાર. જ્ઞાન કે આત્મા લક્ષણ અને લક્ષ્યનો ભેદ પાડવો તે પણ વ્યવહાર છે. અને લક્ષણ અને લક્ષ્ય એ લક્ષ્ય તે લક્ષણ નથી ને લક્ષણ તે લક્ષ્ય નથી. પણ પ્રથમ તબક્કામાં લક્ષ્ય લક્ષણ વિના કોઈ એને ઓળખી લઈએ, લક્ષ્ય લક્ષણનો વ્યવહાર ન પડે ને ઓળખી લઈએ, ભેદ ન પડે ને ઓળખી લઈએ, એવું તો બનતો નથી. એ તો ઉભો છે જ ભેદમાં, એ તો પછી ભેદ નહીં પડવાનો પ્રશ્ન જ રહેતો નથી. અનાદિનો ભેદમાં ઉભો છે અને અભેદમાં આવ્યો નથી તો પણ એ સ્થિતિ એટલી ખરાબ નથી. કેમ કે ભેદમાં ઉભો છે અને ભેદ દ્વારા અભેદને પકડી શકવામાં આવે છે, એટલે ભેદમાં ઉભો છે એ પરિસ્થિતિ એટલી ખરાબ નથી કે અભેદમાં આવી ન શકે. ભેદ ઉપરથી જ અભેદમાં આવે છે. તેથી સાધ્ય સાધકના વ્યવહારમાં ભેદ સાધક છે અને અભેદ સાધ છે એમ લેવા મારે. પરંતુ દ્રવ્યનો અભાવ તે ગુણ, ગુણનો અભાવ તે દ્રવ્ય, એવા લક્ષણ વાળો અભાવ તે અતદભાવ. ગુણ તે દ્રવ્ય નથી ને દ્રવ્ય તો ગુણ નથી, તો ગુણનો અભાવ તે દ્રવ્ય ને દ્રવ્યનો અભાવ તે ગુણ એમ લઈ શકાય નહીં. જુઓ એવો ગોટાળો નહીં કરતા ક્યાંય એમ કેવું છે. અતદભાવ કીધું એટલે ગુણ દ્રવ્ય રૂપે નથી, દ્રવ્ય ગુણ રૂપે નથી, એટલે દ્રવ્યના અભાવ રૂપ ગુણ ને ગુણના અભાવ રૂપ દ્રવ્ય એમ લઈ લ્યો એમ હોય શકે. જો એમ હોય તો એક દ્રવ્યને અનેકપણું આવે, અથવા ઉભી શૂન્યતા થાય અથવા બંનેનો અભાવ થાય અથવા અપૂરૂપતા થાય તે સમજાવવામાં આવે છે. તે ત્રણેય પોઈન્ટને અહીંયા વિસ્તારથી સમજાવ્યો છે. ટીકાની અંદર જ વાત લીધી છે. શું કહ્યું કે જો દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એમ માનતા પ્રથમ દોષ એક દ્રવ્યને અનેકપણું આવે તે આ પ્રમાણે છે. પ્રથમ દોષ એ આવે છે કે એક દ્રવ્ય છે તે અનેક દ્રવ્ય રૂપે થઈ જશે. જેમ ચેતન દ્રવ્યનો અભાવ તે અચેતન દ્રવ્ય છે અને અચેતન દ્રવ્યનો અભાવ તે ચેતન દ્રવ્ય છે. એ રીતે તેમને અનેકપણું એટલે બેપણું છે. તેમ દ્રવ્યનો અભાવ તે ગુણ અને ગુણનો અભાવ તે દ્રવ્ય એ રીતે એક દ્રવ્યને પણ અનેકપણું આવે. ચેતન અને અચેતન બે દ્રવ્ય છે, અનેક દ્રવ્ય છે. કેમ કે બંને વચ્ચે પરસ્પર અભાવ છે. એમ ગુણ અને દ્રવ્યને અભાવ હોય તો ગુણ જુદું દ્રવ્ય થઈ જાય ને દ્રવ્ય જુદું દ્રવ્ય થઈ જાય. એમ બંને વચ્ચે તદ્દન ભિન્નપણું સર્વથા પૃથકપણું થઈ જાય, પ્રદેશથી પણ પૃથકપણું થઈ જાય અને વસ્તુ બે થઈ જશે. પણ વસ્તુ એ રીતે અનેક થતી અત્યંત ભાવ છે. તદ્દન અભાવ છે એટલે અત્યંત અભાવ છે. કેમ કે એક જળ છે ને એક ચેતન છે. શરીરની વેદના એ મારી વેદના એમ થાય છે. વાસ્તવિકતા જોઈએ, શરીરની વેદના છે. જ્ઞાન વેદનમાં જ્ઞાન સત્તામાં એની સત્તા છે કે ફક્ત એ જ્ઞેયરૂપ થાય છે. નજીક પણ સંયોગ રૂપે કાય યોગ હોવાથી એમાં જ્ઞેયરૂપ થાય છે. પછી તો કષાયના સદભાવમાં જેટલો કષાય એટલો એને વેદવામાં આવે છે. ચારે કષાય હોય તો તન્મય થઈને વેદે, સમ્યક દ્રષ્ટિને ત્રણ કષાય હોય ને એક કષાયનો અભાવ થાય તો તન્મય ન થાય તો પણ એને ત્રણ કષાયના ભાવ પૂરતો તો એને વિદે. એવી રીતે બે કષાયનો અભાવ હોય તો એના પ્રમાણમાં વિદે, ત્રણ કષાયનો અભાવ હોય તો એના પ્રમાણમાં પ્રકાર છે. જેટલો કષાય જોડાણે જ કસાય છે, જેટલો જોડાય છે એવું કે તન્મય થઈને કે અતન્મય થઈને જેટલો એને વિષય કરે છે ને જોડાય છે એટલો એને વેદે છે અને એટલો દુઃખી થાય છે. એટલી વાત શરીરનું જીવનું વેદ નક્કી કરવા જેવું છે. આમ તો કે એક દ્રવ્યને બીજા દ્રવ્યને કાંઈ સંબંધ નથી. પણ જ્યાં શરીરની વેદના થાય ત્યારે એની સમજણને એ પ્રયોગની પદ્ધતિમાં અપનાવતો નથી. એટલે સમજણ ક્યાંક અધ્ધર રહી જાય છે અને એકાકાર થઈને એમાં વેદનામાં જીવ ઘેરાઈ જાય. પ્રકાર લીધો અથવા ઉભય શૂન્યત્વ રૂપ બીજો દોષ આ પ્રમાણે આવે છે. જો ગુણ અને દ્રવ્ય વચ્ચે સર્વથા અભાવ માનવામાં આવે તો બંનેનો શૂન્યપણ થાય. જેમ સુવર્ણનો અભાવ થતા સુવર્ણપણાનો અભાવ થાય. સુવર્ણપણું એનો ગુણ છે. એ ગુણનો અભાવ માનો તો સોનાનો અભાવ, સુવર્ણપણાનો અભાવ માનતા સોનાનો જ અભાવ થશે અને સુવર્ણપણાનો અભાવ થતા સુવર્ણનો જ અભાવ. સોનાનો નાશ કરો તો સુવર્ણપણું રહી જાય ને સોનો નાશ થાય એમ બને. એ રીતે ઉભય શૂન્યત્વ એટલે બંનેનો અભાવ થાય, તેમ દ્રવ્યનો અભાવ થતાં ગુણનો અભાવ થાય અને ગુણનો અભાવ થતાં દ્રવ્યનો અભાવ થાય, એ રીતે ઉભય શૂન્યતા થાય અર્થાત દ્રવ્ય તેમજ ગુણ બંનેના અભાવનો પ્રસંગ આવે. માણી એક વેદાંતનો પ્રકાર છે એવો છે કે જ્ઞાનમાંથી જ્ઞેયને દૂર કરવા માગે છે, એટલે જ્ઞાનને શૂન્ય કરવા માગે છે. જો ગુણને શૂન્ય કરે તો દ્રવ્ય શૂન્ય થાય, એ તો પોતાના નાશની કલ્પના સિવાય એમાં બીજું કાંઈ થતું નથી. આ તો સમજાયેલી વાત છે સોનાના દ્રષ્ટાંતે, કે સોનાનો નાશ થાય તો સોનાના સર્વગુણનો સુવર્ણપણાનો અભાવ થાય, સુવર્ણપણાનો અભાવ થાય તો સોનું રહે નહીં. તેથી સર્વથા અભાવ બંને વચ્ચે હોઈ શકે, અથવા અપૂરૂપતા નામનો ત્રીજો દોષ આ પ્રમાણે આવે. જેમ પટ અભાવ માત્ર જ ઘટ છે અને ઘટ અભાવ માત્ર જ પટ છે, અર્થાત વસ્ત્રના કેવળ અભાવ જેટલો જ ઘડો છે અને ઘડાના કેવળ અભાવ જેટલું જ વસ્ત્ર છે, એ રીતે બંનેને અપૂરૂપતા એટલે ત્યાગ, અપૂરૂપતા એટલે ત્યાગ.